સમાધાનની શક્યતા તો આમે કદી જાજી નહોતી, અને હવે તો યુદ્ધ નિશ્ચિત જ થઈ ચૂક્યું. બંને પક્ષોના સૈન્યોએ કુરુક્ષેત્રની દિશામાં કૂચ કરવા માંડી. પાંડવો ઉપલવ્યમાંની પોતાની છાવણીમાંથી નીકળીને કુરુક્ષેત્ર તરફ રવાના થયા. ધૃતરાષ્ટ્ર, ગાંધારી, વિદુર આદિ વડીલોને વંદન કરીને દુર્યોધન વગેરે પણ હસ્તિનાપુરમાંથી બહાર પડ્યા. રાજધાનીથી થોડે દૂર આવ્યા પછી દુર્યોધને કર્ણ, શકુની, દુશાસન આદિ સાથે મંત્રણા કરી. આ મંત્રણામાં ભીષ્મ, દ્રોણ, કૃપ વગેરે વડીલોને નિમંત્રણ નથી આપ્યા. એ નોંધપાત્ર છે. આ ચારેય નિર્ણય કર્યો કે પાંડવો સામે હવે છેવટનો પડકાર ફેંકવો, અને તે પણ ખરાબમાં ખરાબ તોછડી ભાષામાં. આ માટે તેમણે ઉલુક નામના પોતાના એક માણસને પસંદ કર્યો. ઉલુકને બોલાવીને તેમણે આજ્ઞા કરી, પાંડવો પાસે જા અને કૃષ્ણના સાંભળતા તેને આપણો આ પડકાર સંભળાવ કે તમે જે જે પ્રતિજ્ઞાઓ લીધી છે તે હવે પૂરી કરો, અને તેમાં પણ યુધિષ્ઠિરને તો ખાસ કહેજે કે તું શાંતિનો જાપ જપતા આખરી યુદ્ધ કરવા તૈયાર થયો છે, તે જ બતાવી આપે છે કે તું પેલી દંતકથા માયેલો બિલાડો છે. દંતકથા જાણીતી છે. એક બિલાડો હતો, તે ગંગાને કાંઠે તપ કરતો હતો. તપના ચિહ્ન તરીકે પોતાના ચાર પગોમાંથી એક પગ તેણે અધ્ધર રાખ્યો હતો. શરીરને સંપૂર્ણ રીતે સ્થિર અને અચલ રાખીને તેમજ આંખો બંધ કરીને ઘણા લાંબા વખત સુધી આ તપ તે કરતો રહ્યો. તેના આ તપની ધીમે ધીમે આસપાસના પક્ષીઓ અને ઉંદરો પર અસર થવા માંડી. સૌ એને ધર્માત્મા માનીને એની પાસે આવવા લાગ્યા. કેટલાક તો વળી તેની કાયા જાણે કોઈ રમકડાનો ડુંગર હોય એમ તેના ઉપર હરવા ફરવા લાગ્યા, અને કેટલાકે તો તેની પીઠ પર અડ્ડો પણ જમાવવા માંડ્યો. પક્ષીઓ અને ઉંદરોની સૃષ્ટિમાં પછી ધીરે ધીરે આ બિલાડા અને ધર્માત્મા, માર્જર એવા એવા માનભર્યા નામોએ પંકાવા લાગ્યા. પોતાની આવી પ્રતિષ્ઠા થઈ ગઈ છે એ જાણ્યા પછી બિલાડાએ પોતાનું ખરું સ્વરૂપ છતું કર્યું. પોતાની છાયામાં રમતા અને પોતાની કાયા પર હરતા ફરતા પક્ષીઓને તેણે બીજા કોઈ ન જુએ એવી રીતે હડપ કરવા માંડ્યા. એને તો હવે ખૂબ મજા થઈ ગઈ. ખોરાક માટે ક્યાંય જવાનું નહીં, શિકાર કરવા જવાની મહેનત જ લેવાની નહીં. ઘેર બેઠા સૂજતો આહાર પૂરતા પ્રમાણમાં ખોરામાં આવી પડે. ઉપરથી વળી તપસ્વી ધર્માત્મા તરીકે પ્રતિષ્ઠા પણ જામતી જાય, પણ પાપને ભયમાં ગમે તેટલું ઊંડું ભંડારો તે બહાર આવ્યા વગર, ગંધાયા વગર રહે ખરું? આવું ઉગ્ર તપ કરવા છતાં આ બિલાડો હુષ્ટપુષ્ટ કેમ રહે છે? રોજને રોજ વધુ ને વધુ તાજો માજો કેમ થતો જાય છે? એવું કુતૂહલ એક બુઢ્ઢા અને શાણા ઉંદરને થયું. તેણે એક ઝાડની ઓથે છુપાઈને આ મહાતપસ્વીની જાસૂસી કરવા માંડી, અને થોડા જ વખતમાં બધો ભેદ ઉઘાડો પડી ગયો, અને ભોરા પંખીઓ તેમજ મૃષકોનું ભક્તવૃંદ આ યોગીરાજના ઓછાયાથી આગું ભાગવા લાગ્યું. પરિણામે મહાત્મા મારજાર થોડા જ દિવસોમાં પાછા હતા તેવા ક્ષીણ થઈ ગયા, અને હવે તો શિકાર કરવાની ટેવ પણ છૂટી ગઈ હતી. એટલે આહારના અભાવે સ્વલ્પ સમયમાં જ કારધર્મને પામ્યા. દુર્યોધન યુધિષ્ઠિરને એક દંભી બિલાડા કરતાં સહેજ પણ વધારે સમજતો નથી એ એક આશ્ચર્ય છે. પણ જીવન આવા ઘણા આશ્ચર્યોથી ભરેલું છે. ઉલુકને મોએ દુર્યોધન યુધિષ્ઠિરને કેવા કેવા વચનો સંભળાવે છે તેનો એક નમૂનો જોઈએ. તારા વચનો અને તારા કર્મો વચ્ચે જરા પણ મેળ નથી. તારા વેદો અને તારો સંયમ બધું જગતને છેતરવા માટે છે. કૃષ્ણને પણ દુર્યોધન છોડતો નથી. ઉલુક દ્વારા તે કહેવડાવે છે કે સભામાં તે દિવસે તે તારી માયા વડે તારી કપટ જાળ વડે જે રૂપ ધારણ કર્યું હતું તે જ રૂપ સમરભૂમિમાં ધારણ કરી અર્જુનને સાથે લઈને મારા પર આક્રમણ કરજે એવી માયા કરતા તો અમને પણ આવડે છે. ઇન્દ્રજાર સર્જીને અમે પણ આકાશમાં જઈ શકીએ છીએ અને પાતાળમાં પણ બેસી શકીએ છીએ અને અમારા પોતાના શરીરમાં અનેક રૂપોનું દર્શન પણ કરાવી શકીએ છીએ. દુર્યોધનનું સમગ્ર જીવન અત્યાર સુધીનું જોતાં એનામાં આવી કોઈ શક્તિ નથી. ઇન્દ્રજારો ઊભી કરવાની શક્તિ પણ એનામાં નથી એ સૌ જાણે છે. છતાં આશ્ચર્ય છે કે દુર્યોધન આ શેખી મારતા શરમાતો નથી. મોત પાસે આવે છે ત્યારે માણસની મતિ બદલાઈ જાય છે એવી જે એક લોકમાન્યતા છે તેમાં થોડોક સત્યાંશ નહીં હોય કોણ જાણે. બાકી કૃષ્ણને ભાંડવામાં તો દુર્યોધને માજા જ મૂકી છે. જે કૃષ્ણની સહાય માગવા માટે એણે ઠેઠ દ્વારકા સુધીનો આંટો ખાધો હતો તેને એ ઉલુક દ્વારા કહેવડાવે છે. જગતમાં તારી આટલી બધી કીર્તિ થઈ છે તે સાવ અકારણ છે. આજે અમને ખબર પડે છે કે નપુસંકોને પણ શિંગડા હોય છે વગેરે. ભીમ સહદેવ નકુલ દ્રુપદ વિરાટ ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડી સુદ્ધાને તે આ ઉલક દ્વારા દેવાય તેટલી ગારો તોછડામાં તોછડી ભાષામાં કહેવડાવે છે અને છેવટે જાણે પોતે ઓકેલા ઝેરનો પોતે જ શિકાર બન્યો હોય એવી રીતે ગાડા માણસની પેઠે પ્રલાપ કરવા માંડે છે. અર્જુનને કહેજે ઉલક તું તો રડતો રહ્યો અને મેં 13 વર્ષ મોજ ઉડાવી. જે દિવસે તું જુગારમાં જીતાયો તે દિવસે તારું ગાંડિવ ક્યાં સુઈ ગયું હતું. અને છેલ્લે હજારો કૃષ્ણને અને સેંકડો અર્જુનોને હું પૂરો પડું એવો છું. મારી સામે કોઈ ટકી નહીં શકે વગેરે અગતન માનસ વિશ્લેષણો શાસ્ત્રીને પૂછીએ તો દુર્યોધનની આ વિકૃત શેખીનો તે એક જ ખુલાસો આપશે. આવી પડેલી કટોકટીનો પહોંચી વળવાની પોતાનામાં લેશ પણ શક્તિ નથી એ દુર્યોધન જાણે છે. પણ એનું આંતરમન એ કઠોર સત્યનો સ્વીકાર નથી કરવા માંગતું એટલે પોતાની કલ્પિત શક્તિના બાણગા ફૂંકીને એ પોતાને છેતરી રહ્યું છે. જે હો તે પણ દુર્યોધનનો સંદેશો ઉલકે જ્યારે પાંડવોને અને કૃષ્ણને સંભળાવ્યો ત્યારે એ સૌના હૃદયમાંથી એક જ અવાજ ઉઠ્યો વિનાશકારે વિપરીત બુદ્ધિ.